ચલો હવે આપણે સૌ થોડા સમય માટે ધ્યાનની પ્રેક્ટિસ કરીએ. પોતાની આંખોને આરામ આપો. અને નિરીક્ષણ કરો મનનું, શરીરનું, શ્વાસનું, ધીરે ધીરે હું મારી જાતને મારી આસપાસના વાતાવરણથી ડિટેચ કરું છું. અને પોતાનું ધ્યાન માત્ર સ્વયંના અંતર જગતમાં એકાગ્ર કરું છું. ચલો હવે બુદ્ધિની આંખોથી આપણે એક સુંદર ગાર્ડનમાં પોતાને જોઈએ. આ બગીચો સમુદ્રની સામે છે. આ બગીચામાં હું ટહેલવા માટે નીકળી છું. મારા પગને દૂરવાનો ઠંડો અહેસાસ થાય છે. આ બગીચાના વચ્ચોવચથી એક રસ્તો સમુદ્ર તરફ જાય છે. અને સાથે સાથે મારા પગલા પણ સમુદ્રની દિશા તરફ વળે છે. મારે પ્રકૃતિના સ્પર્શનો અહેસાસ કરવો છે. મારા પગમાં પગરખા નથી. અને ધીમે ધીમે સમુદ્રની રેતી તરફ ચાલી રહ્યો છું. સવારનો સમય છે, આજુબાજુ કોઈ નથી. મારા ચહેરા પર ઠંડી હવાનો સ્પર્શ આંખોમાં ટાઢક અને ત્વચા પર રોમાંચ અને તાજગીનો અનુભવ થાય છે. હવે મારા પગ સમુદ્રની મોજા તરફ વળી રહ્યા છે. અને જેમ જેમ હું મોજાની નજીક જતો જાઉં છું, એમ એમ સમુદ્રની રેતીમાં મારા પગ ભીસાતા જાય છે. પાણી મારા ખભા સુધી આવી ગયું છે. પરંતુ મારું મન એટલું શાંત છે અને આ શાંતિના આનંદને હું માણવામાં મશગુલ થઈ ગયો છું. એવા જ માં સૂર્યનો કોમળો તડકો મારા લલાટ પર ચમકવા લાગ્યો. અને જેવી મેં મારી આંખો બંધ કરી મારા મસ્તિષ્કમાં મને એ સુરતમાંથી નીકળેલી એક કિરણ જાણે એક ચમકતા તારાની જેમ સ્પષ્ટ દેખાય છે. અને મારું સંપૂર્ણ સ્વરૂપ જ એક સફેદ પ્રકાશ ફેલાવતો તારો બની જાય છે. મારા સુંદર સ્વરૂપનો આનંદ લઉં છું. આ પ્રકાશ મને ખૂબ જ અંતર જગતની ગહેરાઈમાં લઈ જાય છે. એ ગહેરાઈ જ્યાં સંપૂર્ણ સ્થિરતા છે, I feel so grounded. I feel connected to myself. મને મારા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. હું સંપૂર્ણ પવિત્રતા નો પ્રકાશ ફેલાવું છું. હું આત્મા છું. મારા ભાગ્યની માલિક છું. હું પ્રેમનો ભંડાર છું. મારા અણુ અણુમાંથી પ્રેમના પ્રકંપનો ફેલાય છે. મારું સ્વરૂપ કેટલું ગહન છે. બસ અહીં જ રહેવાનું મન થાય છે. મારા અંતર જગતમાં મારા સંપૂર્ણ સ્વરૂપમાં
તો હવે આપણે ચેતનાની બનાવટને ખૂબ જ સુંદર રીતે સમજી લઈએ. અને આ લેસન એટલે માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ લેસન એ આખા આધ્યાત્મિક નોલેજનું, આધ્યાત્મિક જ્ઞાનનું ફાઉન્ડેશન છે. આ સમજી લીધું, આને પ્રેક્ટિસ કરતા આવડી ગયું તો આપણે પોતાની જાતને ખૂબ જ ઊંડાણથી સમજી શકશું. અને પોતાની જાતને જો ઊંડાણથી સમજી શકશું ને તો આપણા કઈ કેટલા જે આટલા વખતથી જે ઇશ્યુઝ છે એ પોતાની મેળે રિઝોલ્વ થઈ જશે. તો સૌથી પહેલા આપણે વિચાર, આપણે ચેતનાની, આપણી જે ચેતના છે રાઈટ, એ ચેતનાની બનાવટને સમજીએ. તમે સમજી લો, તમે રિલેક્સ થઈને બેસી જાઓ. અને હવે એવું સમજો કે આપણે મૂવી જોવા જવાના, આપણે મૂવી થિયેટરમાં ગયા, અને આપણે ટિકિટ લીધી. હવે ટિકિટ લીધી પછી આપણે તમે અંદર જાઓ તો જેવા થિયેટરની અંદર ગયા તો પ્રકાશ બહુ જ હવે ઓછો થઈ ગયો છે, રાઈટ. અને પછી તમને પેસેજ દેખાય છે, એ પેસેજની અંદર એન્ટર થાઓ. પેસેજની અંદર જેવું એન્ટર થાઓ એવા અલગ 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 મૂવીના નામ લખેલા છે. તો તમારા મૂવીનું નામ લખેલું છે કે આત્મા, અને એ જ્યાં તમે મૂવીનું નામ જોયું એ થિયેટરની અંદર તમે એન્ટર થયા. એ થિયેટરની અંદર એન્ટર થયા તો એ થિયેટરમાં હજુ સુધી કોઈ જ આવ્યું નથી અને થિયેટર આખું ખાલી છે. હવે તમે બરાબર એકદમ સેન્ટરની સીટ લઈને, જે લાલ કલરની સીટ છે, એના ઉપર બેસી જાઓ. અને તમારી સામે થિયેટરમાં પડદો છે. એ પડદો જે છે એ સફેદ કલરનો પડદો છે. આ સફેદ કલરના પડદાને તમે જુઓ, અને જ્યારે તમે આ સફેદ કલરના પડદાને જુઓ છો ત્યારે તમે એ ઓબ્ઝર્વ પણ કરો કે તમારા મનમાં કયા કયા વિચારો આવે છે. તો આપણું જે મન છે એ એક પડદો છે, એ કમ્પ્યુટરનું ડેસ્કટોપ છે, અને ડેસ્કટોપની ઉપર ઘણી બધી ફાઇલ્સ હોય છે. એવી જ રીતે આપણી રોજ સવારના આપણે ઉઠીએ ત્યારે આપણને વિચાર આવે, આપણને કંઈક ઈચ્છાઓ થાય, આપણી કંઈક લાગણી ઉભરાય, તો આ બધું જે થાય છે એ બધું જ પડદા ઉપર થાય છે. અને જ્યારે આપણે મેડિટેશન કરવા બેસીએ ને ત્યારે આ પડદાને પહેલા જોવાનું, જેવી રીતે મેં તમને કીધું કે તમે થિયેટરમાં બેસી અને પડદો જુઓ, તો મને એવું લાગે છે કે આપણે જેટલા બધા સાથે બેઠા છે ને એમાંથી 90% લોકોએ સફેદ પડદો 100% જે મારે કીધું ને ત્યારે દેખાયો જ હશે, રાઈટ. તો જ્યારે મને એ સફેદ પડદોને હું એવી રીતે વિટનેસ કરી શકું છું, એવી રીતે મારા મનને પણ મારે જ્યારે હું મેડિટેશનમાં બેસું ને ત્યારે વિટનેસ કરતા શીખવાનું. વિટનેસ કરતા એટલે સાક્ષી દ્રષ્ટા. મૂવી આપણે જોવા જઈએ, ત્યારે મૂવી જોવા જઈએ ને ત્યારે એકદમ પોપકોર્ન ખાતા ખાતા એન્જોય કરતા કરતા એને સાક્ષી દ્રષ્ટાથી જોઈએ છે. તો એવી જ રીતે પોપકોર્ન ખાવાની જરૂર નથી, પણ આપણે જયારે મેડિટેશનમાં બેસીએ ને ત્યારે આપણા ફક્ત મનના પડદાને આપણે જોવાનું. હવે એની અંદર આપણે ઇન્ટરફિયર નહીં કરવાનું. તો જેટલું આપણે ઇન્ટરફિયર ન કરીએ ને એટલું આપણને એ વિચારની અંદર રહેલી સત્યતા દેખાતી જાય, એ વિચારની ક્વોલિટી દેખાતી જાય, એ વિચારની વૃત્તિ દેખાતી જાય. એટલે આ બધું ઓબ્ઝર્વ કરવાનું કામ છે ને એ બુદ્ધિની આંખ કરે છે, એટલે જ વચ્ચે તમને આંખ દેખાય છે. એટલે કે ને કે જો આંખ, હવે જો મેં ચશ્મા પહેર્યા છે ને, કેમ ચશ્મા પહેર્યા છે, કારણ કે અમારી જે નેચરલ આંખ છે, હું આમ જોઉં તો પછી મને તકલીફ થાય, મારે આમ ટમટમાવીને જોવું પડે, મારે આંખોને ત્રાસ થાય. કેમ ત્રાસ થાય, કારણ કે વિઝન વીક થઈ ગયું છે. વિઝન વીક થઈ જાય તો પછી ચશ્મા પહેરવા પડે, રાઈટ. એવી જ રીતે બુદ્ધિ જો પોતાની ન ચાલે તો પછી બીજાની બુદ્ધિ લેવી પડે. એટલે સમજણ હોવી, નિર્ણય કરવાની શક્તિ હોવી, પોતાના ડિસિઝન પોતે કરવાની શક્તિ હોય, એની માટે આપણું વિઝન એટલે બુદ્ધિમાં ક્લેરિટી હોવી જરૂરી છે. જે બી પડદા પર દેખાય છે એ પડદા પર શું સત્ય છે, અને એ મારી માટે કેટલું સત્ય છે, અને એ સત્યથી મારું જીવન કેવું બનશે, એના ઉપર નિર્ણય પાક્કો, સાચો અને લાભકારી નિર્ણય કરવા માટે બુદ્ધિનું નેત્ર સાફ જોઈએ. બુદ્ધિનું નેત્ર સેને કોને ઇન્ફ્લુઅન્સ કરે છે એ પણ આપણે આગળ જોશું. તો હવે એ જે નિર્ણય કરે છે, એ નિર્ણય જે છે એ ક્રિયામાં આવે છે, અને એ નિર્ણય કર્યા પછી જે ક્રિયા બને છે, એ ક્રિયા જે છે એ આદતો બને છે, આપણી વલણો બને છે, અને આપણી યાદો બને છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ ને એ આપણને ઘણી બધી વસ્તુ યાદ રહે છે, અને એ બધી યાદો બને તો યાદો ક્યાં સ્ટોર થાય, તો એ કહેવાય મેમરી બોક્સ, અને મેમરી બોક્સ એટલે મારા સંસ્કાર. સંસ્કાર બીજું જ કઈ જ નહીં પણ ખૂબ જ ગઢ થયેલી આદતો છે, ખૂબ જ સ્ટ્રોંગ આદતો, રાઈટ. હવે આ બધું તો આપણે આ મેકેનિઝમ જોઈ લીધું, હવે મેકેનિઝમ જોઈ લીધું એનીમાં દરેક પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ ગુરુ છે. ઘણા કે છે મારું ગુરુ છે એ મન છે, ઘણાની માટે ગુરુ જે છે એ બુદ્ધિ છે, અને કેટલાક લોકો માટે ગુરુ સંસ્કાર છે. ગુરુ એટલે શું? ગુરુ એટલે ગુરુ શું કરે? ગુરુ તમને ચલાવે, ગુરુ તમને ગાઈડ કરે. એટલે મને શું ગાઈડ કરે છે, મારી લાઈફને કોણ ડ્રાઈવ કરે છે? ઘણાને મન કરે, જેને જેમ મનમાં આવે એ બોલી નાખવાનું, જેમ મનમાં આવે એ ખાઈ લેવાનું, એટલે મન ગુરુ. બુદ્ધિ ગુરુ એટલે, બુદ્ધિ એટલે જે બધી જ વાત, ઘણી વખત છે ને કોઈ વસ્તુને આપણે બહુ પછી નિરીક્ષણ કરવાનું, એનાલાઇઝ કરવાનું, જો બહુ ટુ મચ આપણને એનાલાઇઝેશન કરવાની આદત થઈ જાય ને, એટલે એમ કે ને આપણામાં એમ કે ચોળીને ચીકણું કરે, તો બહુ ચોળીને ચીકણું કરે તો પછી જિંદગી જીવવાની મજા ના આવે. કે પછી ચોળીને ચીકણું કરે એને કહેવાય બુદ્ધિશાળી લોકો. બધી વાત માની કે આ તો બહુ જ ચોળીને ચીકણું કરે છે, એટલે શું કરે, બહુ બુદ્ધિ ચલાવે. અને બહુ બુદ્ધિ ચલાવે પછી એન્જોય તો થાય ને. તમે જોજો જે વ્યક્તિઓ બહુ જ બુદ્ધિશાળી હોય ને, એમના ચહેરાની જે આ લલાટ હોય ને, એના ઉપર તમે જોયું બહુ બધી કરતી આવી જાય. કેમ? કારણ કે દે આર સો ટેન્સ, અને એ લોકો એટલું બધું બુદ્ધિ ચલાવે કે કારણ કે એ લોકોની નસો ખેંચાઈ જાય એટલી બુદ્ધિ ચલાવે. તો ઘણા લોકોનું શિક્ષક બુદ્ધિ છે, અને ઘણાના સંસ્કાર છે. અને ઘણા લોકો આપણે એમ કે ચલો ઘણાના સંસ્કાર બહુ જ સારા હોય છે, ઘણા કે ભલે મને કોઈ કેટલું બી દુઃખ આપે પણ હું એમની સાથે એવું વર્તતો નથી, કોઈ ભલે મારી સાથે કેવું પણ કરે પણ હું એવું કરતો નથી. કેમ? કારણ કે એને ચલાવવા વાળા એના સંસ્કાર છે. તો આ આખો દિવસ આપણે જે એક એક કર્મ કરીએ છીએ એની અંદરથી આપણને કોઈક વસ્તુ તો ડ્રાઈવ કરે છે ને, અને મને કોણ ડ્રાઈવ કરે છે, તો એના ઉપર આપણે જરા વધારે ડિટેલમાં જઈએ. આ જે છે આત્માના ખૂબ જ ડિટેલ નોલેજમાં આજે આપણે જઈ રહ્યા છે. હવે આપણે આપણા મનને સમજીએ. મન જે છે ને એ દેખાતું નથી, પણ મન છે એ આપણને ખબર છે. એટલે તો આપણે સ્વસ્થ મન ની ભૂમિકા આપણા લાઈફમાં શું છે, મેટાફિઝિકલ કોન્શિયસનેસ શું હોય છે એ આપણે સમજીએ. તો પહેલા જે હોય છે ને એ હોય છે જાગૃત મન. જાગૃત મન એટલે જે મનના સરફેસ, ઇટ્સ લાઈક અ સરફેસ માઇન્ડ, માઇન્ડ સરફેસમાં જે આપણને ઓબ્વિયસ દેખાય છે, એટલે આપણને આમ આપણને સતત આપણને એમ થાય કે હું આ કરું, હું ઉભો થાઉં, હું પાણીનો ગ્લાસ પીઉં, તો આ બધું જે છે ને જાગૃતતામાં થતું હોય છે. અને કોન્શિયસ માઇન્ડ જે છે એ કોન્શિયસ માઇન્ડ ફક્ત 10% જ આપણા માઇન્ડનો ભાગ છે. આપણું મન જે બી આખું મન છે એનો ફક્ત 10% માઇન્ડ જે છે એ કોન્શિયસ માઇન્ડ છે. એટલે એમ કે ને કોન્શિયસ અવેરનેસ જાગૃતતા. એટલે આપણે જે જાગૃત છીએ, જે જાગૃત મન છે એ ફક્ત 10% છે. એટલે તમને જો કોઈ એમ કે ને તમારી આખી જિંદગીમાંની આખી જિંદગીના એક એક પ્રસંગને તમે યાદ કરીને હમણાં ને હમણાં લખો, અત્યારના ને અત્યારના તમારી જિંદગીના મહત્વના પ્રસંગો તમે લખો, તો એ લખવા માટે તમે કાગળ લઈને ચાલુ કરશો ને તો તમારી પેન તો ત્યાંથી હટતા જ 5 મિનિટ લાગશે. શું લખવું, કયા મહત્વના છે, એટલે યાદ કરતા જેને ટાઈમ લાગે ને એને કહેવાય જાગૃત મન. 10% એમાંથી તમને 10% વાતો બી યાદ નહીં હોય, સિવાય કે એકદમ એટલે તમારી પાસે તમે આંગળી પર આંગળીના ટેરવા ઉપર તમે કાઉન્ટ કરી શકો. તો આને કહેવાય જાગૃત મન, જે મને અત્યારના ઓન ધ સરફેસ યાદ છે એમ. બીજું મન જે છે, હવે આ મનના લેયર પર જઈએ છે, આ બીજું મન જે છે એ છે અર્ધ જાગૃત મન, એટલે સબકોન્શિયસ માઇન્ડ. આજે કોન્શિયસ માઇન્ડ છે ને એ એને જે કંટ્રોલ કરે છે ને એ એની નીચેનું લેયર છે જે છે અધર જાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ. હવે સબકોન્શિયસ માઇન્ડ છે એ જે આપણા 100% માઇન્ડ નો જે છે 40% જ હિસ્સો છે. હવે એક સાયન્ટિસ્ટ લોકોએ એક એક્સપેરિમેન્ટ કરેલું, સ્ટુડન્ટ્સ લોકોને બુક્સ આપી અને એ લોકોને કીધું કે તમે આના 5 પાના વાંચો. એ લોકોને ટાઈમ આપ્યો 5 પાના વાંચો અને એમને કીધું કે વાંચી લીધા તમે? તો કે હા. તો હવે તમને શું શું યાદ છે? તો એ હાર્ડલી કંઈક એમને યાદ રહ્યું, હાર્ડલી કંઈક એને યાદ રહ્યું. પછી એને છે ને એ લોકો એ સ્ટુડન્ટ્સ ઉપર હિપ્નોટિઝમ કર્યું અને એમને 5 મિનિટ માટે હિપ્નોટિઝમમાં લઈ ગયા. અને પછી હિપ્નોટાઇઝ જયારે કર્યું અને પછી ધીરે ધીરે એને પૂછ્યું તમે બીજું શું જોયું, પહેલા પાના પર શું લખેલું, બીજા પાના પર શું લખેલું. તો ધીરે 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 એમને બધું જ દેખાતું ગયું અને એ બોલતા ગયા અને એમની મેમરી યાદ આવી. રાઈટ, મને યાદ છે કે જ્યારે અમે લોકો એક્ઝામમાં જતા ને તો મારી મમ્મી કહેતી અમને કે હવે જયારે ઘરેથી નીકળો ને ત્યાં સુધી લઈ અને એક્ઝામનું પેપર લખવા બેસો ને ત્યાં સુધી હવે તમારે ચોપડી હાથમાં નહીં લેવાની. અને ઘણાના મમ્મી પપ્પા જે લોકો બી એકદમ સારા બ્રિલિયન્ટ હશે, સ્ટડીમાં બહુ બ્રિલિયન્ટ હશે ને, એ લોકોના મમ્મી પપ્પાએ પણ કોઈક ને કોઈક આવી એડવાઇસ આપી જશે. મારી મમ્મી મને હંમેશા કહેતી કે તારે જાય ને ત્યાંથી બસ હવે એકદમ શાંત થઈ જાઓ. તો અધજાગૃત મન ક્યારે જાગૃત થાય, એટલે સરફેસ પર ક્યારે આવે, જ્યારે એની અંદર મેમરી જે છે, એટલે ઘણી બધી વસ્તુ છે ને આપણને યાદ નથી રહેતી પણ પછી આપણે નાવા જઈએ ને પછી એમ કે હા હું તને શું કહેતી હતી, હું ભૂલી ગઈ, હમણાં યાદ આવે અને એક જ સેકન્ડમાં ભૂલી જવાય. બધાને અનુભવ થયો હશે. અને પછી આપણે નાવા જતા હશું ત્યારે યાદ આવશે, પછી કઈક શાંતિથી બીજું કઈ કામ કરતા હશું ત્યારે યાદ આવશે, વોક પર ગયા હશું ત્યારે યાદ આવશે. એ જે વસ્તુ જયારે યાદ આવવાની હોય ત્યારે ન આવે અને પછીથી યાદ આવે તો એ ક્યાંથી આવે? તો એ અધજાગૃત મનમાંથી આવે. અને અધજાગૃત મનમાં શું હોય છે, એ ફક્ત એક્સેપ્ટ કરે છે, એ પ્રોસેસ નથી કરતું, એ ફક્ત એક્સેપ્ટ કરે છે. એટલે એ જે બી ઇન્ફોર્મેશન જે આવે છે ને એ આપણા જાગૃત મનની અંદર આપણે જોઈએ છીએ અને જાગૃત મનમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં બેસી જાય છે. એટલે જે આપણે સૂતા હોઈએ ને ત્યારે ઘણા લોકોને અલગ અલગ પ્રકારના સપનાઓ આવે છે અને ઘણાને સપના યાદ રહે છે અને ઘણાને સપના યાદ નથી રહેતા. તો જે સપના યાદ હોય છે ને તે અને જે બી સપના આવે છે ને એ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ ને સૂક્ષ્મમાં મારી બુદ્ધિએ એના ઉપર વિચાર કરેલો છે. અને સપનાનું કોઈ કનેક્શન, જે કનેક્શન એ કહેવાય એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. એટલે ઘણી વખત આપણને એમ કે મારા સબકોન્શિયસ માઇન્ડ, મારું ગટ ફિલિંગ જે છે, જે આપણે કહીએ ને મારું ગટ ફિલિંગ મને કહે છે કે આ સાચું નથી, મારું ગટ ફિલિંગ કહે છે. તો એ જે ડેટા બેંક જે છે એ જે એક્સેપ્ટ કરે છે એ છે મારું અધજાગૃત મન. હવે આ અધજાગૃત મન જે જયારે ઉપરનું સરફેસ, જેમ કે જયારે કોઈ બી તળાવ હોય, તળાવની જયારે એકદમ શાંત હોય તો તળાવની અંદર જે છે ને રહેલી લીલોતરી દેખાય, અંદર રહેલા પથ્થર દેખાય, તો ક્લિયર થતું જાય. તો મેડિટેશનમાં આપણે શું કરીએ ખબર છે? પહેલા મેં તમને શું કીધું, બેસી જાઓ, સમુદ્ર કિનારે જાઓ, સમુદ્રની ઠંડી હવા જુઓ, પછી આ જુઓ, પછી આ જુઓ, આ બધી મેં કોમેન્ટ્રી આપી, રાઈટ? અને તમે જતા ગયા જતા ગયા જતા ગયા અને ત્યાં જઈને શું થઈ ગયું, તમે જે દુનિયામાં જીવો છો એ દુનિયા બંધ થઈ ગઈ, એટલે જાગૃત મન ક્લોઝ આઉટ થઈ ગયું. જાગૃત મનને આપણે ક્લોઝ કર્યું પછી આપણે સબકોન્શિયસ માઇન્ડમાં ગયા અને સબકોન્શિયસ માઇન્ડની અંદર પછી ધીરે 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 આપણે ડેટા નાખતા ગયા. મેં તમને ડેટા આપતી ગઈ, તમે થિયેટરમાં જાઓ, તમે બેસો, તમે સ્ક્રીન જુઓ, આ બધું શું કર્યું આપણે, ડેટા નાખતા ગયા. એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદર શું થયું, ડેટા બેંક છે. એટલે ડ્રીમ જે આવે છે એ કસે ને કસેથી મેં કોઈક ને કોઈક ઇન્ફોર્મેશન ને સટલમાં જે એબ્ઝોર્બ કરી છે, જયારે મારું કોન્શિયસ માઇન્ડ જયારે સુઈ જાય છે ને ત્યારે મારું સબકોન્શિયસ માઇન્ડ જાગે છે. હવે આની આને સમજી લેશું ને તો આપણે આપણી ઊંઘને સમજી લઈશું. ઊંઘ આ જ છે, સ્લીપ મેનેજમેન્ટ ઇઝ જસ્ટ અબાઉટ ધીસ. તમે સુઈ જાઓ એટલે તમે જોજો એક તમને અડધો કલાક એક કલાક સુધી તો એ મગજમાં ચાલશે, વિચારો ચાલશે વિચારો ચાલશે. એટલે બે કલાક સુધી બે કલાકની સ્લીપની સાયકલ હોય, એક સ્લીપની સાયકલમાં બે કલાક હોય તો પહેલા તમને પહેલા બધા વિચારો આવશે આમ તેમ, પછી સુઈ જશો, પછી વોટ્સએપના મેસેજ જોયેલા અને શું જોયેલું એ બધું યાદ આવશે, પછી સુઈ જાઓ. પછી હવે તમે જે રાતના જે જોઈને સુઈ ગયું હોય ને એ શું કર્યું કે જે રાતના સૂતા પહેલા જોયેલું ને એના ડેટા ઇનસાઇડ ગયા અને એના ઉપર વિચાર કરતા કરતા જાગૃત મન ગયું અધર જાગૃત મન સબકોન્શિયસ માઇન્ડ. એટલે જે વિચાર કર્યા હોય ને એ સબકોન્શિયસ માઇન્ડમાં પછી અંદર જાય, પછી એ પ્રોસેસ થાય અને પ્રોસેસ થાય અને પછી તમને સપનામાં કંઈક ને કંઈક એવું દેખાય. તમે જેવું તમે જો હોરિબલ મૂવી જોયું હશે ને, ડરાવનું મૂવી જોયું હશે તો તમને એ બધું દેખાશે. કેમ દેખાશે? કારણ કે જાગૃત મનમાં તો મેં મૂવી જોયું ને હું ચાલ્યો ગયો, પણ સબકોન્શિયસ માઇન્ડે જે એબ્સોર્બ કર્યું એ જયારે જાગૃત મન સૂતું હતું ત્યારે બહાર આવ્યું. Now you understand what's happening within myself in when I sleep. Pachi ena andar ni je eni sthiti che e che sushupta man etle unconscious mind ane unconscious mind je che e mara 49% of my mind che ave e su che unconscious je vyakti unconscious thai ne etle ene kene coma ma jaye. જે કોમામાં જાય ને એને કહેવાય અનકોન્શિયસ. એટલે કોન્શિયસ માઇન્ડ કોન્શિયસ નથી, માઇન્ડ એક્ટિવ નથી, પણ માઇન્ડ છે ખરું, એ મરી નથી ગયું. અનકોન્શિયસ કોમાએ ગયેલું માણસ છે ને એમ જ આમ જ પડ્યું હોય અને એ પડ્યું જ રહે. પણ શું એનું મન કામ નથી કરતું? એનું મન નથી, એને છે. એનું 49% ઓફ ધ માઇન્ડ જે છે એ અનકોન્શિયસ માઇન્ડ છે. અને એ અનકોન્શિયસ માઇન્ડની અંદર આપણે જેટલી પાછલા જન્મોની કરેલી ગતિવિધિઓ છે એ બધા જ સંસ્કાર જે છે એ બધા, જે આપણે સંસ્કારની વાત કરી એ સંસ્કાર પાકા સંસ્કાર જે છે એ બધા અનકોન્શિયસ માઇન્ડમાં છે. અને આપણે જે ઓટો મોડમાં જે કામ કરીએ છીએ ને આપણે, હવે એક્ઝામ્પલ તમારામાંથી ઘણા લોકો છે જે ઇન્ડિયાથી જોઈન થાય છે, રાઈટ? હવે 5 વાગ્યાનો ક્લાસ છે, રાઈટ? તો તમે અલાર્મ મૂક્યું. હવે તમને એક્ઝામ્પલ, કોઈને ઉઠવાની આદત હોય કે 7-7.5 વાગે ઉઠવાની આદત હોય, પણ 5 વાગ્યાનો ક્લાસ કરવો છે, ચલો આપણે જોઈએ ને, ટ્રાય તો કરીએ, નુકસાન તો નથી. 5 વાગ્યાનું અલાર્મ મૂક્યું. હવે 5 વાગ્યાનું અલાર્મ મૂક્યું હોય અને પહેલા દિવસે શું થાય? 5 વાગે ઉઠવું તો હતું પણ અલાર્મ સંભળાય જ નહીં, સીધા 7.5 વાગે ઉઠે. કેમ 7.5 વાગે ઉઠે? કારણ કે સબકોન્શિયસ માઇન્ડને રેકોર્ડ છે, ડેટામાં લખેલું છે 7.5 વાગ્યાનું, પણ અનકોન્શિયસ માઇન્ડની અંદર એ ડેટા જતો નથી કે સોરી અનકોન્શિયસ માઇન્ડની અંદર છે કે હું 7.5 વાગે ઉઠું છું, કારણ કે દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ લાઈફ ટાઈમ. એટલે અનકોન્શિયસ માઇન્ડનો ડેટા કે 7.5 વાગે, સબકોન્શિયસ માઇન્ડમાં સૂતા પહેલા તમે અલાર્મ મૂકીને ગયા 5 વાગ્યાનું, પછી અલાર્મ પણ નથી સંભળાતું અને હું 7.5 વાગે ઉઠું છું. તો કોણે કંટ્રોલ કર્યું મારા માઇન્ડને જયારે હું સૂતો હતો ત્યારે? અનકોન્શિયસ માઇન્ડ. જયારે હું એમ કઉ છું ને કે મારો આ ભાવ નહોતો પણ ખબર નહીં મારાથી થઈ જાય છે, મને કેમ, ઘણા ગઈકાલે પ્રશ્ન પૂછ્યા હતા ને કે મને આવું કેમ ફીલ થાય છે, ઘણા લોકો ગુસ્સો કેમ કરે છે, અનનેસેસરી ગુસ્સો કેમ કરે છે, ખબર જ નથી પડતી ક્યારે કરશે, શું કરશે, કેવી રીતે કરશે, આપણી આસપાસના લોકો, બોસ છે, બધા જ વાતાવરણમાં કોણ ક્યારે કેવી રીતે રિએક્ટ કરશે એ ખબર નથી અને આપણે સમજી શકતા નથી, કારણ કે એમનું અનકોન્શિયસ માઇન્ડ એમને ક્યારે ટ્રિગર કરશે અને એના જાગૃત મનમાંથી ક્યારે રિએક્ટ કરશે વી નેવર નો. સો નાવ યુ નો that if I don't have control over my mind, how can I expect somebody else who doesn't even have a knowledge about it? જ્યારે મને પોતાને જ ખબર નથી તો જ્યારે, એટલે લોકોને જ્યારે બહુ જ આવા ઇશ્યુઝ હોય છે ને, તમે મારા ખ્યાલથી ઇન્ડિયાની અંદર એક ટીવી સિરિયલ આવતી હતી, એની અંદર એ લોકો એવા એક્ઝામ્પલ્સ લાવતા હતા કે જેની અંદર એ લોકો પાસ્ટ લાઈફમાં લઈ જતા હતા અને જે પાસ્ટ લાઈફમાં લઈ જતા હતા એની અંદર એ લોકો પછી એ લોકો પોતાની પાસ્ટ લાઈફની પાસ્ટ લાઈફની જે છે એ લોકો સ્ટોરી કહેતા હતા કે મને પાસ્ટ લાઈફમાં આ અનુભવ થયો હતો, જે મેં ગઈકાલે પણ કીધું કે ઘણા લોકોને પાણીથી ડર લાગે, ઘણા લોકોને ઊંચાઈથી ડર લાગે, ઘણા લોકોને અંધારાથી ડર લાગે, ઘણા લોકોને જેમ કે કોઈ કોઈ કીધું કે મને ચાકુથી ડર લાગે, મને આનાથી ડર લાગે, ઘણા લોકોને બહુ બધા માણસોથી ડર લાગે, ઘણા લોકોને હવે જેમ કે મને એવું હતું, હવે નથી, પણ મને છે ને સાધુ બાવાઓ હોય ને એટલે હું કોઈ દિવસ મારા જીવનમાં ગુરુ વીરુ નથી કર્યા, મને કોઈ દારૂ વાળો હોય સાધુ બાવો હોય એટલે મને મને એમ થાય કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો નિયર ધેમ, આઈ યુઝ ટુ ફીલ ધેટ વે. સો માય અનકોન્શિયસ માઇન્ડ જસ્ટ રિજેક્ટ ઇટ. વાય? બીકોઝ ધેર ઇઝ સમ હિડન મેમરી. તો પ્રોગ્રેસિવ હિપ્નોટિઝમ રિગ્રેશનની અંદર જ્યારે આત્માને લઈ જાય ત્યારે એને પછી પાસ્ટ લાઈફની વાતો ને એ લોકો થેરાપિસ્ટ જે હોય છે એટલે હિપ્નોટિસ્ટ થેરાપિસ્ટ જે હોય છે એ લોકો પછી રિઝોલ્વ ઇસ્યુ કરે, અને દેટ્સ હાઉ દેન યુ નો યોર પાસ્ટ ઇસ્યુઝ આર રિઝોલ્વ ટુ ધ હિપ્નોથેરાપી. બટ હાઉ મેની પર્સન્ટેજ ઇઝ ઇટ સક્સેસફુલ ઇઝ ક્વેશ્ચન માર્ક. હુ નોઝ વન વોટ. એટલે એ સુષુપ્ત માઇન્ડ જે છે એ આપણને હમણાં કંટ્રોલ કરે છે, અને પછી એના પછીનું જે મન છે એ છે પરમ જાગૃત મન, સુપ્રા કોન્શિયસ માઇન્ડ. સુપ્રા કોન્શિયસ માઇન્ડ જે છે ઇટ્સ 1% ઓફ અવર માઇન્ડ. બટ જો આપણે સુપ્રા કોન્શિયસ માઇન્ડ સુધી આપણું કનેક્શન થઈ જાય તો એ સુપ્રા કોન્શિયસ માઇન્ડ એવું માઇન્ડ છે કે જેનું એક વિચાર એ એટલો બધો પાવરફુલ હોય સુપ્રા કોન્શિયસ માઇન્ડનો, કારણ કે આ બધા માઇન્ડ તો વિચાર જ કરે છે ને, તો સુપ્રા કોન્શિયસ માઇન્ડનો એક વિચાર એટલે 100% સક્સેસ. અને તમે કોઈ બી સક્સેસફુલ વ્યક્તિ જુઓ, તમે વોરન બફેટ જુઓ કે સ્ટીવ જોબ્સ જુઓ કે એક્સ વાય ઝેડ જુઓ બધા જ, કે તમે નરેન્દ્ર મોદી જુઓ કે કોઈ બી જે સક્સેસફુલ હોય, સેલ્ફ કંટ્રોલ વ્યક્તિ હોય, અવેર વ્યક્તિ હોય, સાધુ વ્યક્તિ હોય, સંત આત્મા હોય, એ બધા લોકો સવારના ઉઠે છે કેમ? કારણ કે સવારના જ્યારે ઉઠે છે ત્યારે એ પોતાના સુપ્રા કોન્શિયસ માઇન્ડ સાથે કનેક્શન કરી અને સુપ્રા કોન્શિયસ માઇન્ડ થી સંકલ્પ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાય સંકલ્પ સિદ્ધિ. સંકલ્પ સિદ્ધિ એટલે સુપ્રા કોન્શિયસ માઇન્ડ માંથી કરેલા સંકલ્પો. અને મેડિટેશનમાં આપણે એ જ કરીએ છીએ. જે વ્યક્તિ મેડિટેશન શીખે અને જો તમે 21 દિવસ મેડિટેશનનો અડધો કલાક સવારના ઉઠીને પ્રયાસ કરો તો તમારો જે 10% જાગૃત માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડના એટલું ક્લોઝ આવી જશે કે તમને તમારી અંદર થઈ રહેલી એકો એક ગતિવિધિ જે છે એ બધું તમને જાણે એમ દેખાશે કે જાણે પાણીની ઉપર હો તમે. ઇટ્સ લાઈક ઇટ્સ સો ક્લીન એન્ડ ક્લિયર. અને આને જ કહેવાય ક્લેરિટી. પછી જેટલા ક્લિયર થતા જાય પછી આપણને પોતાના પછી ઓર તમે ડીપ મેડિટેશન કરશો ને પછી તમને તમારું અનકોન્શિયસ માઇન્ડ પણ દેખાશે કે મને આ જે સંસ્કાર ડ્રાઈવ કરે છે એ મારા આ જન્મના સંસ્કાર નથી, અમારા પાછલા જન્મના સંસ્કાર છે. એટલે મન છે ને યુદ્ધ કરતું બંધ કરી દે. અને મન જયારે યુદ્ધ કરતું બંધ કરી દે ત્યારે મન પછી ઓર નીચે લેવલમાં જાય અને એ પછી પોતાના પરમ જાગૃત મનને કનેક્ટ કરી શકે. અને એ કેમ જરૂરી છે? કારણ કે આપણે આપણી જ અંદર જે દ્વંદ્વ યુદ્ધ 24/7 ચાલી રહ્યું છે એને રિઝોલ્વ હમણાં નહીં કરીએ તો ઇગ્નોરન્સ ઇઝ નોટ અ બ્લેસ. નાઉ ફક્ત આપણે કોઈ વસ્તુથી ભાગી જવાથી કે આંખે પાટા બાંધી દેવાથી સૂરજ ઉગતો બનતો નહીં થઈ જાય ને, રાઈટ? એટલે પલાયન વૃત્તિ કરવા કરતા એક્સેપ્ટ કરીને એને રિઝોલ્વ કરવો એ આત્મા માટે ખૂબ ખૂબ જરૂરી છે. અને એને જ કહેવાય છે સેલ્ફ હીલિંગ પ્રોસેસ. યુ ડુ નોટ નીડ સમબડી ફ્રોમ આઉટસાઇડ ટુ હીલ યુ, યુ નીડ ટુ હીલ યોર સેલ્ફ. So how can I heal myself? How can I resolve my own emotional and psychological issue? Mara potana psychological, mara manna issue, mara mane badi vastu nu yaad aave che na issue jo હું મારા મનને સમજી જાઉં તો એ બહુ જ ઈઝી થઈ જાય છે. એટલે જ મેડિટેશન જરૂરી છે, એટલે જ મનને જાણવું જરૂરી છે, એટલે જ મારે મને જાણવું જરૂરી છે. ક્લિયર? હવે આપણે જે આદતો થાય છે, જે હમણાં પણ ફોર્મ થઈ રહી છે, એનું વિજ્ઞાન સમજીએ. પહેલા તો સત્ય, જે વસ્તુને મેં સત્ય માની લીધી એ મારી માન્યતા બને છે, જેને ઇંગ્લિશમાં બિલીફ સિસ્ટમ કહેવાય છે. મારી માટે શું સત્ય છે? ઘણા લોકો એમ કે છે ને, અત્યારના જ ઘણા લોકોએ મને કીધું કે મને તો કોઈએ એવું કીધું કે તું આવી છે. હવે મને કોઈએ કીધું તું આવી છે, હવે એક્ઝામ્પલ હું એમ કહું કે જ્યારે આઈ વોઝ ગ્રોઈંગ અપ, મને કોઈએ કીધું, મને બધા એમ કહેતા હતા કે તું તો બહુ જ છે ને આખા બોલી છે. ઓકે, તો આખા બોલી છે એટલે મેં તો સમજી લીધું, હું આખા બોલી છું એટલે મેં મારા એ અસ્તિત્વને એક્સેપ્ટ કરી લીધું, એટલે મારી બિલીફ સિસ્ટમ હું આખા બોલી છું અને દુનિયાની બિલીફ સિસ્ટમ હું આખા બોલી છું, એટલે એ બંને વસ્તુ જે છે એ મેચ કર્યા રાખી, રાઈટ? એટલે એ મારી માન્યતા બની ગઈ કે હું આખા બોલી છું, રાઈટ? આઈ એમ સ્ટ્રેટ ફોરવર્ડ, રાઈટ? તો એ મારી માન્યતા બની ગઈ, અને જે પ્રકારની માન્યતા બની જાય એ જ પ્રકારનો મારો દ્રષ્ટિકોણ બની જાય. એટલે કોઈ એમ કે ને કે મને હું એમ તો નહીં પણ મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, એટલે હું ગુસ્સાવાળો છું, એટલે હું રોજ મારી જાતને શું કહું? હું ગુસ્સાવાળો છું. કોઈ એમ કીધું તું તો બહુ કમજોર છે, ઓકે હું કમજોર છું, પછી કમજોરને મેં માની લીધું. માનવાને કહેવાય માન્યતા બની જાય. આપણે જયારે જન્મ લીધો, આપણને કોઈએ કીધું કે તું હિન્દુના ધર્મ, તારો ધર્મ હિન્દુ છે, એટલે એ આપણું સત્ય થઈ ગયું કે હું તો હિન્દુ છું, કારણ કે મારી માન્યતા હિન્દુ ધર્મની છે એટલે એ મારી માન્યતા બની ગઈ. હવે જે પ્રકારની મારી માન્યતા એ પ્રકારનો મારો દ્રષ્ટિકોણ. હવે હું હિન્દુ છું તો મારી માટે ગાય માતા છે, તો એ મારો દ્રષ્ટિકોણ છે કે જયારે બી ગાયને જુઓ તો એને રિસ્પેક્ટ આપવાની, કારણ કે એ મારી માતા છે, રાઈટ? એવા જ પ્રકારના મારા વિચાર આવે, જેવો મારો દ્રષ્ટિકોણ. હવે કોઈ જો ગાયને મારી નાખે તો ગાયને મારે તો મારી લાગણીને દુભાય. કેમ મારી લાગણીને દુભાય? કારણ કે ગાય ઇઝ ઇક્વલ ટુ માય બિલીફ સિસ્ટમ. ગાયને મારે છે એના કરતા મારી જે બિલીફ સિસ્ટમ મારી ગાય માટે છે, એ વસ્તુ જે છે મને ડ્રાઈવ કરે છે, અને એ વસ્તુનો પ્રભાવ મારી લાગણીઓ પર પડે છે, એટલે પછી મારી લાગણીઓ દુભાય છે, અને લાગણીઓ દુભાય એટલે પછી મારું બિહેવિયર હેટ્રેડનું આવે કે આ જે ગાય મારી નાખે એના પ્રત્યે મને નફરત થઈ જાય. આ એક્ઝામ્પલ હું આપું છું. એવી જ રીતે જેવી રીતે મારું આ ગાય માટેનું, મારું હિન્દુત્વ માટેની જે મારી ભાવના છે અને જેવી રીતે ડ્રાઈવ કરે છે, એ ગુસ્સા માટેની છે, જે બી બિલીફ સિસ્ટમ છે. હવે એને આપણે ઓપોઝિટ ટ્રાય કરીએ કે હું શાંત સ્વરૂપ છું. અત્યાર સુધી મેં મારી જાતને કીધું કે હું ગુસ્સો સ્વરૂપ, મને ગુસ્સો આવે છે, તો મેં કીધું હું ગુસ્સો આવે છે, મને ગુસ્સો આવે છે, ગુસ્સો આવે છે, તો મેં કીધું મને ગુસ્સો આવે છે એટલે મેં હું ગુસ્સાવાળી છું. જેવું ગુસ્સાવાળી છું એટલે પછી મારી માન્યતા એવી બની જાય કે કોઈ મને કોઈ ખોટું કહે ને, કોઈ ખોટું કરે ને, કોઈ ખોટું બોલે ને, એટલે મને તો બહુ ગુસ્સો આવે. આ તમને નથી લાગતું કે આપણે ઘણી વખત બોલીએ છીએ ખોટું કેમ કરે છે? પણ એ ખોટું કરે છે એટલે મને ગુસ્સો આવે છે કે જે વસ્તુને હું ખોટી માનું છું એ કરે છે એટલે ગુસ્સો આવે છે? ક્વેશ્ચનમાં જેણે ખોટું કર્યું એના પ્રત્યે મારો દ્વેષ, એ મારો દ્રષ્ટિકોણ બની જાય. એના પ્રત્યે મને દ્વેષ એટલે મને એવા વિચાર આવે કે આ ખોટો છે, અને આ ખોટો છે એટલે મને આ ગમતો નથી, એટલે એવી લાગણી બને, અને મને એ ગમતો નથી એટલે હવે મારે એની સાથે વાત કરવી નથી. સમજાયું? તો મારી માટે શું સત્ય છે? જે સત્ય છે એ મારા વર્તનને ડ્રાઈવ કરે છે. સિમ્પલ. હવે આપણે આગળના ચિત્રમાં જોઈએ. જ્યારે આપણે કોઈ બી, હવે મારે શા માટે જરૂરી છે, કેમ મેં કહ્યું તમને લાસ્ટ ટાઈમ કે મારે શા માટે જરૂરી છે એ જોવાનું કે મને શું ડ્રાઈવ કરે છે. હવે મારી કોન્શિયસનેસ શું છે? મારી કોન્શિયસનેસ એટલે મારી ચેતના, જે આપણે પહેલા બી જોયું કે ચેતના શું છે. જ્યારે હું કોઈ બી મારા જીવનમાં વ્યક્તિ છે એને એક શરીર તરીકે જોઉં છું, એટલે આ મારો દીકરો છે. એક્ઝામ્પલ, મા બાપને આપણા, હવે આ જમાનાની વાત નથી કરતી, પણ આપણે પહેલાના જનરેશનનું જુઓ અને આપણે આપણા મા બાપને જોઈએ. આપણા મા બાપ શું એક્સપેક્ટ કરતા, બધાને એવા નથી હોતા, પણ હું જનરલ વાત કરું છું. મા બાપ એવું સમજે કે છોકરાઓએ, અમે એને જન્મ આપ્યો એટલે છોકરાઓએ માનવું જોઈએ, ખરી વાત? બરાબર. હવે જ્યારે એ માને નહીં ને ત્યારે એમ કે આ ડિસઓબિડિયન્ટ છે, આ તો બળવાખોર છે, મારું સાંભળતો નથી, એ મારું સાંભળતો નથી એટલે એને ગુસ્સો આવે. હું તમને મારી જ વાત કરું. હવે મારા પપ્પાને એમ હતું કે હું બ્રહ્માકુમારીમાં ન જાઉં. મારા પપ્પાએ મને કીધું તારે બ્રહ્માકુમારીમાં જવાનું નહીં. મેં માન્યું નહીં અને હું બ્રહ્માકુમારીમાં જતી હતી. એટલે પછી મારા પપ્પાએ એમ કીધું કે આ છોકરી મારું માનતી નથી, એટલે એમને ગુસ્સો આવતો. હવે ગુસ્સો આવે એટલે પછી એમની મૂડ, એમનો એટીટ્યુડ જે છે, એટલે એમણે શું કર્યું, મને મારવાનું ચાલુ કર્યું. એટલે હું તને કહું છું તું નથી સાંભળતી, હું તને મારીશ, જો તું જઈશ તો હું તને મારીશ. એટલે એ મને મારતા હતા. પછી મારતા ગયા, હું સાંભળતી જ નહોતી. હું તો બ્રહ્માકુમારીમાં જતી જ હતી, કારણ કે મને ગમતું હતું એટલે હું જતી હતી. એટલે એમનું જોવાનું થઈ ગયું કે આ છોકરી મારી અવજ્ઞા કરવા વાળી છોકરી, મારું સાંભળતી નથી. એટલે જે, હા ભાઈ, બાપ તરીકે મને પ્રેમ કરે છે, પણ મગજની અંદર એમની દ્રષ્ટિમાં એક જ છે કે આ મારું સાંભળતી નથી. એટલે એમની દ્રષ્ટિ જયારે બી મને જુએ, જયારે બી હું કઈ બ્રહ્માકુમારીનું વાંચતી કે કશું કરતી, તો એ મારામાંથી હાથમાંથી લેતા અને ફેંકી દેતા. એટલે એમની કૃતિ કેવી થતી કે હાથમાંથી ચોપડી લે, ઉપરથી નીચે ફાંકી દે. અમારા ઘરમાં સગડી ચાલતી હતી તો બાર હાથમાંથી ચોપડી લે અને સગડીમાં ફેંકી દે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ હી યુઝ ટુ ડુ, રાઈટ? પછી આખી સૃષ્ટિ એવી બની જાય એટલે એ શું કરે, પછી મને મારે, પછી મારી મને મારે એટલે મારા પપ્પા આવે, પછી મારી મારા પપ્પા મને મારે એટલે મારો ભાઈ આવે, પછી મારી બેન આવે, પછી બધા મને, પછી આખા ઘરની અંદર પછી ડ્રામા થાય. અને કેમ ડ્રામા થાય? કારણ કે મારા પપ્પા કે હું તારો બાપ, તું મારી દીકરી, તારે મારું સાંભળવાનું, કરેક્ટ? એટલે જયારે એ બાપ અને દીકરીનું કોન્શિયસનેસ હતું ત્યારે ઘરના ડ્રામા આ થતા હતા. આ મારા જ ઘરના ડ્રામાની હું વાત કરું છું તમને. એટલે જયારે આપણામાં કોન્શિયસનેસ શરીરની હોય ને, કારણ કે એક જ વ્યક્તિ જ બોલે ને, એ મને એમ જ કહેતા કે તું મારામાંથી નીકળેલી ને તું મારું ન સાંભળે. તો એ કોન્શિયસનેસ શું હતી? કે હું તારો માલિક, અને હું તારો માલિક એટલે તારે મારે સાંભળવાનું. અને આખા ઘરનું વાતાવરણ આવું ચાલે. એટલે જો બોડી કોન્શિયસનેસ હોય, હવે આ તો બાપ દીકરાની વચ્ચેની વાત છે, આવા ઘણા સંબંધ, હું તારો બોસ, તું મારો એમ્પ્લોય, તું મારું નહીં સાંભળે તને પ્રમોશન નહીં આપું, પછી તને આમ કરીશ. અને આ જ દુનિયામાં ચાલે છે, અને આ જે દુનિયા ચાલે છે ને, આ કોન્શિયસનેસમાં ચાલે છે. દેટ ઇઝ અ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, ઓફ બોડી કોન્શિયસનેસ. હું સમથિંગ, હવે હું સમથિંગમાં શું, એટલે હવે આપણે એને જરાક વધારે ડિટેલમાં સમજીએ. આજના દરેક વ્યક્તિની અંદર એલજી છે. એલજી એટલે શેવાળ હોય ને, શેવાળ. એ શેવાળ જે એક વખત જો ઓલા શેવ અમારા સામે જ છે ને, સમુદ્ર કિનારો છે, તો હું જયારે બી ઘણી વખત વોક કરવા જાઉં ને તો એટલી બધી દુર્ગંધ આવે. મેં કીધું કેમ દુર્ગંધ આવે છે? તો આખા સમુદ્ર કિનારો ઉપર જે છે ને, બધું શેવાળ બે છે એટલે બધું આખા પથ્થર બધા છે ને શેવાળથી ભરાઈ જાય, એટલી બધી દુર્ગંધ આવે કે તમે આમ વોક કરવું પ્લેઝન્ટ ના લાગે. તો એવી જ રીતે આજે જયારે દરેક વ્યક્તિની અંદર કંઈક અનપ્લેઝન્ટ લાગે છે, એટલે એ વ્યક્તિની અંદર વધારે ઓછા પ્રમાણમાં એલજી છે. હવે એલજી એટલે શું? એ એઝ એન એંગર, એલ એઝ એન લસ્ટ, જી એઝ એન ગ્રીડ, એ એઝ એન અટેચમેન્ટ, ઈ એઝ એન ઈગો. બધામાં છે, ઓછા વધતા પ્રમાણમાં છે. અને તમે એમ કહો કે હા, બ્રહ્માકુમારીની બહેનો છે એટલે બ્રહ્માકુમારીની બહેનોમાં એબ્સોલ્યુટલી ન હોય, એવું ના હોય, કારણ કે દરેક પોતાની જર્નીમાં છે, દરેક હજુ પરિવર્તન કરવાની જર્ની પર છે. એટલે ગીવ ધેમ અ બેનિફિટ ઓફ ડાઉટ. કોઈ સંપૂર્ણ નથી બની ગયું, પણ હા, સંપૂર્ણતા તરફની યાત્રા પર જરૂર છે. એટલે આપણે જજ કરવાનું મૂકી દેવાનું. દેટ ઇઝ ધ બિગેસ્ટ ડિસીઝ ઓફ ધીસ વર્લ્ડ. વી જસ્ટ સ્ટેમ્પ ઇટ એન્ડ વી જસ્ટ જજ ઇટ. આ તો આવી જ છે ને. એટલે ઘણા લોકો એવું કરે, બ્રહ્માકુમારી ને બીજી બિચારી માતાઓ નવી નવી આવી હોય ને, ચાલતી હોય ને, અને કોક વખત જો ગુસ્સો આવી જાય તો છોકરાઓ બધા જાણે કે એને એને આમ માઇક્રોસ્કોપ લઈને જોવા જ બેઠા હોય. એટલે તમે તો બ્રહ્માકુમારી વાળા ને, તમને ગુસ્સો થોડી આવવો જોઈએ. ધીસ ઇઝ વોટ ધે ડુ. ઇટ્સ અ ગુડ રિમાઇન્ડર, બટ ધેટ્સ વોટ ધ વર્લ્ડ વી લીવ ઇન, બીકોઝ વી સ્ટેમ્પ. ઓકે, ઓવરનાઇટ બધું ચેન્જ થઈ જવું જોઈએ. અરે ભાઈ, જર્ની પર છે, ઇટ ટેક્સ ટાઈમ, એવરીબડી ઇઝ ઇટ્સ ઓન સ્પેસ, રાઈટ? બધા એક, આપણે ચાલવા જઈએ ત્યારે બધાની સ્પીડ એક સરખી થોડી હોય. કોઈ ધીમું ચાલે, કોઈ ફાસ્ટ ચાલે, કોઈ દોડે, બધાની પોતપોતાની સ્પીડ છે. એનો અર્થ એવું થોડી છે કે કોઈ આગળ નથી વધતું, વધે છે. તો આ એલજી જે છે એ આપણી જેવો આપણને જેવી ફિલિંગ થાય છે તો આપણે છે ને રાઈટ થી લેફ્ટ તરફ જઈશું. આપણે જો સામે જોઈએ તો પરિણામ, મને અગવડતા લાગે છે, મને ઇન્કન્વિનિયન્સ ફીલ થાય છે, મને લોકોને કંટ્રોલ કરવું ગમે છે. આ બધા એવું બોલે છે, સોરી ટુ સે, ઓકે, આઈ ડોન્ટ લાઈક ટુ કંટ્રોલ, બટ એવરીબડી વોન્ટ્સ ધ થિંગ શુડ હેપન ઓનલી માય વે. ધેટ્સ ઇટ. હું જે કહું ને, હું જે વિચારું છું ને, એ જ રાઈટ છે. જો આ મારી બુદ્ધિમત્તા છે એટલે મારામાં ઈગો છે. આઈ નો એન્ડ આઈ એમ. આપણે ઘણા લોકોને વાત કરવાની શું રીત હોય ખબર છે? આપણે કોઈને કહીએ ને કે તમે આવું કરો છો, તમે આવું કરો છો, તો એ શું કહેશે? તમે આઈ નો, આઈ નો, આવી રીતે આમ કરશે, આઈ નો, આઈ નો, આવા આવા ખભા કરશે. વોટ ડઝ ઇટ મીન? દેટ ધ સોલ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઈગો. અને ઈગો એટલે શું? અભિમાન. અને અભિમાન એટલે શું? અભિમાન. મેં કર્યું અને મને માન આપો, અને મને માન ના આપો તો આઈ એમ નોટ હેપી વિથ યુ, પીરિયડ. ધેટ્સ ઇટ. મને તમારી સાથે ફાવતું નથી. કેમ ફાવતું નથી? કારણ કે તમે હું કહું એમ કરતા નથી. અને કેમ તમારે કહું? કારણ કે હું જે કહું ને એ બરાબર જ હોય. તો આ તમને નથી લાગતું કે આ એવરી ડે નું અફેર છે બધી જગ્યાએ? બીજી વસ્તુ, જ્યારે આપણે કોઈક વસ્તુને કંટ્રોલ કરવા જઈએ અને એ કંટ્રોલ ના થાય તો આપણે જે આશા રાખી હોય એ આશા પૂર્ણ ના થાય એટલે ગુસ્સો આવે. સિમ્પલ. હું કહું મારું ધાર્યું ના થાય એટલે મને ગુસ્સો આવે. હું કહું કે આને આવી રીતે આટલા ટાઈમે ઉઠવું જોઈએ, આપણે બે જણા ઘરમાં રહેતા હોય, રાઈટ? હવે હું ઇન્ડિયા ગઈ હતી, હવે ઇન્ડિયાના લોકોનો ઇન્ડિયન ટાઈમ હોય, આપણા આપણી ત્યાંનો આપણો ટાઈમ. અને ઇટ્સ લાઈક ગ્રોઈંગ અપ, મને એવી, મને એસ્પેશિયલી એ પ્રકારની આદત મારા મારા પેરેન્ટ્સમાંથી મેં એબ્ઝોર્બ કરી લીધી હતી કે કોઈ એ કીધું 5 વાગે એટલે પોણા 5 ઉભા રહી જવાનું. એ ધેટ્સ હાઉ. અને ઇવન બ્રહ્માકુમારીઝની અંદર તમે જોજો, 5 વાગે એટલે 5 વાગે એટલે અમારી કોમેન્ટ્રી ચાલુ થઈ જાય. એટલે અમને લોકોને નિયમિતતા, સમયની નિયમિતતા અને સમયની વેલ્યુ સમજાવી છે. હવે હું ગઈ મારા ઘરવાળા સાથે ફરવા, ઇન્ડિયા ગઈ. હવે આ લોકો, હું હોટલમાં, ટૂર વાળો આવી ગયો અને હું બેઠી હતી. એટલે ભલાઈ કીધું, આપણે, તમે 5 વાગે તૈયાર થઈ જાઓ. હું 5 વાગે તૈયાર થઈ ગઈ અને આ લોકો તો આમ લહેરી લાલા આવે ને આમ. એટલે પછી એક એક જણા આરામથી ધીમે ધીમે આવતા હતા એટલે મેં મારી જાતને જોયું કે તારા, તું તારે તારી જાતને જરા ચેક કર તો તારી કેટલી નસ દબાય છે. એટલે હું આમ બેઠી હતી ને ત્યારે હું મારી જાતને કહી દીધી, તારે તારી નસ નથી દબાવવાની, ઇટ્સ ઓકે, તારે તારી નસ નથી દબાવવાની, ઇટ્સ ઓકે, ફાઇન, આપણે ફરવા આવ્યા છીએ, આપણે ફાઇન ફાઇન. અને જો આપણે એ ના કરીએ તો હું ગુસ્સો કરું. હું ગુસ્સો કરું એટલે એ જે પિકનિક કરવા ગયા હોય તે પિકનિક કરવા જાય ત્યાં યુદ્ધનું મેદાન થાય. તો હું મારી જાતને હું નિયંત્રણ ન કરું તો હું આખા વાતાવરણને યુદ્ધનું મેદાન બનું, રાઈટ? એટલે એ ક્રોધ ક્યારે આવે? જ્યારે હું આશા રાખું એ પ્રમાણે વસ્તુ ન થાય ત્યારે મને ક્રોધ આવે. એ પણ બધામાં છે. અને ઇનસિક્યોરિટી, ઇનસિક્યોરિટી જે છે ને એ પણ, હવે આ બધું હશે તો તમે મેડિટેશન ભૂલી જાઓ. કારણ કે આ બધું જો ડ્રાઈવ કરતું હશે તો મારે એની અંદર પછી મેડિટેશન શીખવાનું, ઇટ્સ અ લોટ ઓફ વર્ક, રાઈટ? એટલે માણસ પછી ગીવ અપ કરી દે છે.
અને તમે અત્યારના જોજો, અત્યારે 100 માણસ હશે ને, ધીમે 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 ડ્રોપ આઉટ થતા જશે. કેમ ડ્રોપ આઉટ થતા જશે ખબર છે?
કારણ કે આ એવી વસ્તુ છે કે જે કથા નથી. મેં ગઈકાલે પણ કીધું, આ કથા નથી, આ સત્યનારાયણની કથા નથી કે કથા પતી આપણે હાથ ધોઈને નીકળી ગયા. ના, આ તો પોતાના ઉપર કામ કરવાનું છે, લાંબા મહેનત લાગે, રાઈટ? પછી ગ્રીડ, મને આ જોઈએ, મને માન જોઈએ, મને શાન જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ, મને પૂછ્યું નહીં, મારી સામે હસ્યા નહીં, મને આમ કર્યું નહીં. એટલે જે જોઈએ 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 છે ને, જોઈએમાં ફક્ત પૈસા જ નથી હોતા, જોઈએમાં ઘણી બધી વસ્તુઓ છે. મેં આઈડિયા આપી, મારું માઇન્યું નહીં, આ બધું જોઈએમાં આવે. અને જયારે જોઈએ એ ન મળે ત્યારે સેટિસ્ફેક્શન ન થાય, અને સેટિસ્ફેક્શન ન થાય તો અસંતોષી નર સદા દુખી. એટલે જે દુઃખ છે એનું કારણ લોભ છે. અને બીજું છે આઈ ડિઝાયર. ડિઝાયર મીન્સ કામ, એટલે કામના. કામના જે છે, જેમ કે ને ગીતામાં લખેલું છે, કામ મહાશત્રુ હે. કામ એટલે વાસના. હવે કામને વાસના કેમ કહેવામાં આવે છે? કે એની અંદર આત્મા જે છે એ ટુ મચ ઇમોશનલ ડિપેન્ડન્સીમાં જાય છે. અને જેટલી આત્માની બીજા વ્યક્તિમાં ડિપેન્ડન્સી વધારે, એટલી આત્મા જે છે એ સ્લેવ થઈ જાય. સ્લેવ થઈ જાય એટલે એની ગુલામ બની જાય. અને જ્યારે ગુલામ બની જાય તો એ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ પછી તમને ડ્રાઈવ કરે. એટલે તમે પછી પોતાની અસ્મિતાને ખોઈને કોમ્પ્રોમાઇઝ કરીને જીવન જીવતું માણસ થઈ જાય. અને આ બધાને આપણે કહી દીધું, ધીસ ઇઝ નેચરલ, બધા કરે છે, આપણે કરવાનું. કારણ કે આપણે પોતાની જાતને, પોતાની લાઈફ સ્ટાઈલને, બધા કરે છે ને એ જ કરવું જોઈએ. તો જ્યારે મારા પપ્પાએ કીધું કે આપણે તો કઈ બ્રહ્માકુમારી ના બનાય, લગ્ન કરો, આને આ દુનિયા આખી એવી જ રીતે જીવે છે ને, મેં કીધું. અને હું તો બોમ્બેમાં રહેતી હતી, મેં કીધું પપ્પા છે ને બોમ્બેની અંદર 3 લાઈન કામ કરે છે, એક વેસ્ટર્ન છે, એક સેન્ટ્રલ છે ને એક હાર્બર છે. મારે વેસ્ટર્નમાં ન જવું હોય ને હાર્બરમાં જવું હોય તો? મારે હાર્બરમાં ન જવાય? એવું થોડી છે કે ઓલા ગાર્ડરિયા પ્રમાણે જે મારે એક જ લાઈનમાં જવું જોઈએ? નથી જવું મારે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. અને દુનિયાથી જો તમે અલગ જશો તો લોકો ઓપોઝિશન તો કરશે, પણ એની તાકાત પણ જો આત્મામાં શક્તિ છે એનો અહેસાસ હશે ને, તો એ લોકો છે ને ધીમે 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 પોતાની માટે રિઝોલ્વ થતા જશે. એટલે આપણે આપણી આત્મા શું કે છે એ સાંભળવાનું. સમાજ, લોકો બનાવવા વાળા આપણે છીએ. આપણે આપણી માટે જીવીએ છીએ, આપણે લોકો સાથે જીવીએ છીએ. જ્યારે આપણે લોકોની માટે જીવતા શીખી જઈએ છીએ ને, ત્યારે જ પછી આ પ્રોબ્લેમ આવે છે. મને દુઃખ થાય છે, મારું સાંભળતા નથી, મારે તો આવું થાય છે, મારે લાઈફ આવી થઈ ગઈ છે. આ જે બધી કમ્પ્લેન છે ને, એ જયારે આપણે પોતાની જાતને કહેતા શરૂ કરીએ છીએ, મેં તો આની માટે જીવું છું, આ પ્રોબ્લેમ ત્યારે થાય છે. એટલે જ પરમાત્મા આપણને કહે છે, તમારી જાતને ઓળખો અને તમે જે છો ને ત્યાંથી વર્ક કરો. આ બધા મનુષ્યના રહેલા 5 વિકારોથી જો ઈ એનર્જી જો તને ડ્રાઈવ કરશે તો જીવન જે છે એને બધા એમ કે છે આ નરક છે. નરક બનાવ્યું કોણે? કે દુનિયાએ. દુનિયામાં કોણ આવ્યું? હું દુનિયાનો પાર્ટ નથી? એમ આઈ નોટ અ પાર્ટ ઓફ અ દુનિયા? યસ આઈ એમ, એન્ડ ધીસ ઇઝ ધ ફેક્ટ. તો જ્યારે આપણી કોન્શિયસનેસ, બોડી કોન્શિયસનેસ હોય કે એલજી ઇન્ફ્લુએન્શિયલ હોય કે વિકારો ઇન્ફ્લુએન્સ હોય, તો તમે આની અંદર જોઈ લો કે આ લિસ્ટની અંદર તમને એવું લાગે છે કે મને આવું કોઈ દિવસ જીવનમાં ફીલ થયું છે? મને કંટાળો આવે, મને શોર્ટ ટર્મ ડિઝાયરની પાછળ ભાગવાનું મન થાય, હું ક્રિટિસાઇઝ કરું, આખો દિવસ બીજાની અંદર દોષ કાઢું. ખબર છે આ લોકો કોણ કરે? બીજાને ક્રિટિસાઇઝ કોણ કરે અને દોષ કોણ કાઢે ખબર? જેને અંદર પોતાની આત્મ સ્વધર્મની શક્તિની કમી હોય, જેને સ્વધર્મમાં ટકતા આવડતું હોય, એ બીજા સાથે કોઈ દિવસ પોતાને કમ્પેર જ ન કરે. અને આપણે કોઈની સાથે પોતાની જાતને કમ્પેર ન કરીએ તો આપણે ટીકા પણ ન કરીએ. પછી ખુશી નથી ટકતી, જજમેન્ટલ બિહેવિયર થઈ જાય, એવું લાગે કે અપમાન અને અપમાનની ભાવના આવે, ત્યારે આપણને એવું ફીલ થાય ને કે મારું અપમાન છે, તો દેટ્સ અ બિગ ડિસીઝ, યુ નો. પછી મને સતત અપ્રુવલ જોઈએ, અને મને હું સતત વિચારું કે હા કોઈએ મને કીધું ને સારું છે તો સારું છે, એટલે હું રાત જોયા રાખું, રાઈટ? તો આ બધી વસ્તુ જે છે એ બોડી કોન્શિયસનેસ થી આવે છે. હવે જયારે હું પોતાની જાતને શરીર સમજુ છું તો આ બધી માયા જાળ છે, પણ જયારે હું પોતાની જાતને સોલ સમજુ છું, આત્મા સમજુ છું, ત્યારે શું થાય છે હવે એ જોઈએ. હવે એ જ મારું જ એક્ઝામ્પલ, રાઈટ? તો મારા પપ્પા ઓપોઝિશન કર્યું, પછી બધું થઈ ગયું, પછી મેં ચૂઝ કર્યું, પછી હું સેન્ટર પર રહેવા ગઈ, પછી મારા પપ્પાએ જોયું કે આ છોકરીનું જીવન તો બહુ સરસ છે, આ તો બહુ સંસ્કારી છોકરી છે, આ તો કેટલી દુનિયાના લોકોની સેવા કરે છે, એવું મારા પપ્પાએ જોયું. જ્યારે એમણે જોયું કે હું છે ને, પછી હું સેવા કરવા જતી ને તો હું બસમાં જતી, બોમ્બેમાં તો બસીસમાં જ જાય, તો હું બસ રિક્ષામાં જતી. મારા પપ્પાને બહુ દયા આવી, તો મારા પપ્પાએ મને સ્કૂટર લઈ આપી. હવે જે મારા પપ્પા માનતા જ નહોતા બ્રહ્માકુમારીમાં, બ્રહ્માકુમારીમાં સેવા કરવા માટે એમણે મને સ્કૂટર લઈ આપી, તો એમને મારા પર દયા આવી, રાઈટ? એટલે જયારે એમણે મને લઈ આપી ત્યારે એમનું જે એટીટ્યુડ હતું, એમની જે વૃત્તિ હતી, એમ હતી કે મારે મારી છોકરીની પીડાને સમજવું જોઈએ અને એને મદદ કરવી જોઈએ, રાઈટ? એટલે એમની દ્રષ્ટિ એક સમજદાર બાપની બની. પછી એ મને સમજતા થઈ ગયા એટલે એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ, અને દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે એમણે મને સ્કૂટર લઈ આપી, પછી અમારે સેન્ટર પર બહેનોને મદદ કરવા લાગ્યા, અને અમે એટલે હું એમની સાથે ખુલ્લી દિલથી પછી આધ્યાત્મિકતાની વાતો કરવા લાગી, અને એવી રીતે અમારા બી સંબંધ સુધરી ગયા, અને મારા પપ્પાના બી સેન્ટર વાળા સાથે સંબંધ સુધરી ગયા. અને જયારે એ ગુજરી ગયા ત્યારે એમને મારી કોઈ જ ફિકર નહોતી, અને તો એ આત્મા બદલાઈ ગઈ ને, એનામાં પરિવર્તન આવ્યું ને. પણ એ પરિવર્તન માટે મારો પણ પુરુષાર્થ હતો અને એ આત્માનો પણ પુરુષાર્થ હતો. તો સંબંધ બદલાય છે, વ્યક્તિ બદલાય છે, એમનો ક્રોધ બદલાઈ ગયો. એટલે જેવી મારી, હવે ચલો આપણે આ સૃષ્ટિના આ ચક્રને જોઈએ જે મારા જીવનમાં બને છે, તો સૌથી પહેલા જેવી મારી સ્થિતિ એવી મારી વૃત્તિ, જેવી મારી વૃત્તિ એવી મારી દ્રષ્ટિ, જેવી મારી દ્રષ્ટિ એવી મારી કૃતિ, અને જેવી મારી કૃતિ એવી મારી સૃષ્ટિ. સમજાયું? તો આ છે સોલ કોન્શિયસનેસ નું સાયકલ. એટલે જો આપણે સોલ કોન્શિયસ બની જઈએ ને તો સંબંધ સુધરી જાય, મીઠાશ આવી જાય, આપણા ઇન્સિક્યોરિટી જતી રહે, આપણે બધાને પ્રૂવ કરવાનું બંધ કરી દઈએ. મારે કોઈને કશું જ પ્રૂવ નથી કરવું કે હું સારી છું, કારણ કે મારે સારું થવું છે, મારે પરિવર્તન થવું છે, કોઈની માટે નહીં, મારી માટે. હું જીવું છું કોઈની માટે નહીં, મારી માટે. જિંદગીમાં જેટલી ચોઈસ કરી છે એ મેં લોકો માટે નહીં, મારી માટે. જ્યારે એ સ્વીકાર કરતા થઈ જાઉં છું ત્યારે હું મારી જાતને પ્રેમ કરતા થઈ જાઉં છું, મારો આત્મવિશ્વાસ વધી જાય છે, મારો આત્મગૌરવ વધી જાય છે, અને મારું જીવન અર્થપૂર્ણ થઈ જાય છે. અને જો હું આપણે કોઈના ક્રોધમાં આવીને ને કોઈના બિહેવિયરમાં આવીને પોતાની જાતને કોમ્પ્રોમાઇઝ કરી નાખીએ તો આપણે આપણી જિંદગીને દુઃખી કરીએ છીએ. આપણે જે બી વસ્તુ આપણા જીવનમાં થઈ રહી છે એના સિક્રેટને સમજતા થઈ જાય છે કે કેમ થઈ રહી છે, અને એની સુંદરતાને આપણે એટ્રેક્ટ કરીએ છીએ. હે ને, તમારું મન જ્યાં જાય છે એને એટ્રેક્ટ કરે છે, કારણ કે મન એનર્જી છે ને. વેર માય માઇન્ડ ગોઝ એનર્જી ફ્લોઝ, એન્ડ વેર ધ એનર્જી ફ્લોઝ સમથિંગ ગ્રોઝ. મારું જ્યાં મન જાય છે ત્યાં મારી એનર્જી જાય છે, કારણ કે એ ઉર્જા છે. એટલે મારું મન જે છે એ બીજ
એક મન જે છે વિચારનું એક બીજ રોપે છે અને ત્યાં પછી એ બીજ ઉપર જેટલું હું ચિંતન કરું છું એટલે એ બીજને હું પાણી આપું છું. એ જ બીજને જેટલું હું પાણી આપીશ એ બીજ મોટું થઈને ઝાડ બનશે. એટલે જે ભય અને ચિંતા છે ને એ મારા બીજને આપેલા પાણીનું ફળ છે. આવું થઈ જશે તો અને તો ને જેટલું પાણી આપીએ એ એટલું વધતું જાય. પછી આપણે આપણા શરીરને પણ રિસ્પેક્ટ કરતા શીખી જઈએ છીએ. આપણને જયારે ખબર પડી જાય કે હું આત્મા અને આ શરીર મારું મંદિર છે, હવે હું મારા શરીરના મંદિરની અંદર શું શું કરું છું, શું નાખું છું, કેવી રીતે એની માવજત કરું છું, તો ત્યારે ત્યારે ધીમે ધીમે આપણને આપણા શરીરની પણ રિસ્પેક્ટ કરતા થઈ જાય. અને જયારે આપણને આપણા શરીરની રિસ્પેક્ટ અને પ્રેમ હોય ને ત્યારે શરીર પણ એવી જ રીતે રિસ્પોન્ડ કરે. અને મારા મને લોકો સાથે પછી ગેટ અલોંગ થવા માટે ને મિલનસાર સ્વભાવ મારો થઈ જાય, મને સંતોષ આવી જાય, મને ધીરજ આવી જાય. બીકોઝ ક્રોધનો ઓપોઝિટ શું છે? અધીરજ, રાઈટ? ધીરજ ન હોય તો ગુસ્સો આવે, પેશન્સ હોય તો ગુસ્સો ના આવે. અને ગમે તે દુનિયામાં થાય આપણને પોતાની સ્થિતિને બનાવતા આવડી જાય. એટલે ધ્યાનની અંદર શું થાય છે? ત્રણ જ વસ્તુ હોય છે ધ્યાનના ઓલામાં. મારો રોલ, એનાથી ડિટેચ, કે હું શરીર નથી, મારો રોલ નથી, હું શરીર નથી, હું વસ્તુ નથી, હું ચૈતન્ય છું. મારો રોલ અલગ છે, મારો સંબંધ મારી સાથે શું છે, મારી જવાબદારી મારી માટે શું છે, અને મારે મારી સ્ટોરી શું છે, મારી સ્ટોરી શું, આત્માની સ્ટોરી શું છે, એ તમને આગલા સેશનમાં ખબર પડશે કે મારે એ સ્ટોરીને ઘડી ઘડી કઈ સ્ટોરીને હું રિપીટ કરું છું. જે સ્ટોરીને મારા મનની અંદર ઘડી ઘડી રિપીટ કરું છું એ મારી માટે સત્ય બની જાય છે. બહુ ગુહ્ય વાત છે, વિચાર કરજો આજે આખો દિવસ. મારી માટે સત્ય શું છે? મેં શું સત્ય બનાવીને રાખ્યું છે? અને મારી ખરેખર સત્ય શું છે? અને આ જયારે આપણે ઊંડાણમાં વિચાર કરવા લાગીએ ને તો દુનિયાની વાતો યાદ આવતી જ નથી, બોધર જ નથી કરતી. કારણ કે એ જર્ની થઈ જાય છે મારી આત્માની ઉન્નતિની જર્ની, રાઈટ? એટલે હવે આત્મા આપણા શરીરમાં તો અભ્રુકુટીના વચ્ચે છે, પણ આ શરીરમાં આવી ક્યાંથી? એમ કે ને, એ દુનિયા મુસાફિર ખાના હૈ યા આના હૈ ઓર જાના હૈ, રાઈટ? આના કહાં સે હૈ ઓર જાના કહાં સે હૈ. તો આપણે ક્યાંયથી તો આવ્યા છે ને આ શરીરમાં. તો દરેક વ્યક્તિના બે ઘર હોય, રાઈટ? આપણે જોવા જઈએ તો એક ઘરમાં આપણે રહેતા હોઈએ, રાઈટ, આપણા પરિવાર સાથે, અને બીજું ઘર હોય છે આપણું કાર્ય કરતા હોઈએ. એટલે સ્થૂળ વતનની અંદર, સ્થૂળ આ દુનિયાની અંદર પણ આપણા બે ઘર હોય છે જ્યાં સુધી રિટાયર નથી થતા. આપણે રિટાયરમેન્ટની વાત કરશું. એક છે આપણું ઘર અને બીજી છે આપણી ઓફિસ, રાઈટ? એટલે આપણે જયારે ઓફિસમાં જઈએ છીએ ને ત્યારે આપણને બરાબર ધ્યાન હોય છે આ ઓફિસ છે, અહીંયા હું ફક્ત કામ કરવા આવી છું, આ મારું ઘર નથી, રાઈટ? ગાડી પણ ચલાવી આખો દિવસ ડ્રાઈવ કરે, 12 કલાક ભલે ડ્રાઈવ કરે, અને પછી ઘરે જયારે પાછા આવે ત્યારે ગાડીમાં તો નથી સૂતા ને, સુઈએ છે ક્યાં? ઘરમાં પોતાના ગાદલામાં સુઈએ છે, રાઈટ? એવી જ રીતે આત્મા માટે આ શરીર જે છે એ ટેમ્પરરી ઘર છે, એનું પરમનન્ટ ઘર નથી. અને એટલે જ જયારે આત્મા શરીર છોડીને જાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ, ભગવાન એની આત્માને શાંતિ આપજો. તો શાંતિ આપજો તો શાંતિ આપવા માટે એવું શાંતિનું ઘર હશે ને, ત્યારે જ આત્માને શાંતિ મળતી હશે ને. તો કેમ આ શબ્દો આપણા મોઢામાંથી આવે છે? કારણ કે આત્મા શાંતિ ધામની નિવાસી છે. હવે અહીંયા તમારી સામે જે સ્ક્રીન છે એની અંદર તમને દેખાય છે કે પહેલા જે છે એ નીચે જે દેખાય છે એ સાકાર લોક છે. સાકાર લોક એટલે બોડી, જ્યાં આપણે શરીર લઈને, હે, તમને સફર મૂવીનો ડાયલોગ યાદ હશે ને, યે દુનિયા રંગમંચ હૈ ઓર હમ સારે ઉપર વાલે કી કઠપુતલિયા હૈ, વો હમે નચાતા હૈ, હમ તો સિર્ફ નાચ કરતે હૈ, યહાં તો સિર્ફ હમ પાર્ટ બજાતે હૈ, હે ને, રાઈટ? તો આ જે બધા જે ડાયલોગ છે તો કંઈકથી તો આવ્યા ને, કોઈક તો કોન્શિયસનેસ માંથી આવ્યા ને, કોઈની કોન્શિયસનેસ માંથી જ આવ્યા છે, રાઈટ ને? તો જે કહેવામાં આવે છે કે આપણે તો બધા જ અહીંયા પાર્ટ બજાવવા આવ્યા છે, તો ક્યાંથી આવ્યા છે? તો આ સૃષ્ટિ પર આવ્યા છે કે જ્યાં મૂવી અને ટોકી છે, રાઈટ? અત્યારના તમારા સ્ક્રીન ઉપર મૂવી બી ચાલે છે અને બેનનો અવાજ બી સંભળાય છે, એટલે ટોકી પણ છે. તો આ સૃષ્ટિમાં મૂવી અને ટોકી ચાલે છે આ શરીરની સાથે, કારણ કે શરીરને મોડું છે. હવે આ શરીરની અંદર જયારે મેં તમને મેડિટેશન કરાવ્યું ત્યારે મેં તમને કીધું કે આત્મા જે ચૈતન્ય શક્તિ છે એ પોતાના આખા શરીરમાં જે છે એક ચૈતન્ય શક્તિનો પ્રવાહ વહેવડાવે છે. તો ઈ જે પ્રવાહ વહે છે ઈ અંદર એક સૂક્ષ્મ શરીર બનાવે છે, અને એ શરીર જે છે એને કહેવાય પ્રકાશનું શરીર. તો આપણા આત્માની શક્તિથી જે એક્ઝેક્ટલી આપણા જ બોડીના શેપનું જે સૂક્ષ્મ શરીર હોય છે એની અંદર જે ઈ શરીર જે પ્રકાશનું શરીર છે, એ પ્રકાશના શરીરને જે ધામ છે એને કહેવાય સૂક્ષ્મ શરીરનું ધામ, એટલે સૂક્ષ્મ લોક, જે જ્યાં ફક્ત સંકલ્પોની ભાષા ચાલે છે. તમે સાંભળી જોઈએ, ટેલિપથી સાંભળ્યું હશે ને, કે આપણે વિચાર કરીએ એ જ વિચાર એ બાજુવાળાને આવી જાય. જે ટેલિપથી છે એટલે શું, આપણે મોઢામાંથી બોલવાની જરૂર નથી, વિચારોની ભાષા. તો વિચારોની ભાષાનો અનુભવ આપણને આ દુનિયામાં પણ થાય છે, પણ એની માટે આપણે બહુ જ સાયલન્સમાં જવું પડે. તો આ જે દુનિયા છે, સૂક્ષ્મ લોક જે છે, એ સૂક્ષ્મ શરીરની દુનિયા છે, જ્યાં સૂક્ષ્મ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને શંકરની કાર્ય સૂક્ષ્મ લોક થાય છે. એની પણ જ્યારે ઉપર જઈએ ત્યારે છે આત્માઓનું લોક. હવે આપણે હિન્દુ ફિલોસોફી પ્રમાણે આત્મા જે છે એ પુનર્જન્મ લે છે. હવે આત્મા જો પુનર્જન્મ લે છે તો અકોર્ડિંગ ટુ ધેટ કન્સેપ્ટ તો પૃથ્વી પર પોપ્યુલેશન તો વધવું ન જોઈએ. તો દુનિયા પર આટલા બધા લોકો, આટલી બધી શરીર છે, તો શરીરની અંદર આત્મા તો છે, તો આટલી બધી આત્માઓ ક્યાંથી આવી, રાઈટ? આજે આપણે જોઈએ કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા ત્યારે આટલું બધું પોપ્યુલેશન હતું. આજે 10 વર્ષ પહેલા હું અમેરિકામાં આવી ત્યારે સેનફ્રાન્સિસ્કોમાં આટલું બધું પોપ્યુલેશન નહોતું, અને આજે તો ઇટ્સ લાઈક ટુ મેની પીપલ એવું ફીલ થાય છે. તો આટલા બધા લોકો ક્યાંથી આવે છે? લોકો દુનિયામાં પોપ્યુલેશન કેવી રીતે વધ્યું? તો આત્માઓ હશે તો શરીરમાં આવીને પછી પોપ્યુલેશન વધ્યું ને. તો આત્મા ક્યાંથી આવે છે? તો આત્મા જે છે એ પરમધામથી આવે છે, અને એને બ્રહ્મલોક કહેવામાં આવે છે, શાંતિધામ કહેવામાં આવે છે, નિર્વાણ ધામ કહેવામાં આવે છે, મુક્તિ ધામ કહેવામાં આવે છે, મૂળ વતન કહેવામાં આવે છે, પરલોક કહેવામાં આવે છે, સચખંડ કહેવામાં આવે છે, સ્વીટ સાયલેન્સ હોમ કહેવામાં આવે છે, રૂહો કી દુનિયા કહેવામાં આવે છે, આત્માઓની દુનિયા કહેવામાં આવે છે. એટલે હું આત્માઓની દુનિયાથી આવી છું, અને આત્માઓનું ઘર પરમધામ શાંતિધામ મારું ઘર છે. એટલે જ દરેક, તમે કોઈ બી સાધુ સંત ને હશે ને, એ લોકો બધા એમ કે મને મુક્તિ જોઈએ છે, એ લોકો નિર્વાણ ધામ ગયા. એટલે દરેક ધર્મના લોકો જે છે ને, દરેક પ્રકારના અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરે છે જ્યારે કોઈ શરીર છોડી દે ત્યારે, કોઈ ગુજરી જાય ત્યારે. ઘણા લોકો એમ કે એ લોકો નિર્વાણ, એ પાર નિર્વાણ પામ્યા. મારા ખ્યાલથી જૈન લોકો નિર્વાણ પામ્યા એવું કહે છે. પછી ઘણા લોકો કહે કે એમને મુક્તિ મળી ગઈ. ઘણા કે એ શાંતિમાં જતા રહ્યા, રાઈટ? એ પરમધામમાં જતા રહ્યા. એ ક્યાં ગયા? એ પરલોક સિધાર ગયે, રાઈટ? બહુ પરલોક સિધાર ગયે. પણ એ ક્યાં છે લોક? એ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. પણ એ લોક ક્યાં છે એ તો ખબર નથી. એ લોક ક્યાં આવ્યું? પરલોક ક્યાં આવ્યું? બ્રહ્મલોક ક્યાં આવ્યું? તો આ ત્રણ મેટાફોર છે. જેમ પૃથ્વીના પેટાળની અંદર પણ કેટલા બધા લેયર્સ છે ને, એવી રીતે એ પૃથ્વીના પેટાળની અંદર લેયર છે, અને આ જે છે પૃથ્વીની ઉપર લેયર છે. એટલે હવે જયારે આપણે મેડિટેશન કરશું ને, ત્યારે આપણે આપણી બુદ્ધિને આ સૂક્ષ્મ આ સાકાર લોકમાંથી ઉપર લઈ જઈને સફેદ પ્રકાશના લોકમાં લઈ જવાની, અને પછી પોતાની જાતને બિંદુ સ્વરૂપમાં જે છે લાઇટ સ્વરૂપમાં પોતાના ઘરમાં શાંતિધામમાં જોવાનું. અને એટલે હવે આપણને આજે આપણું સંપૂર્ણ આત્માનું જ્ઞાન, આજે તમારું આત્માનું જ્ઞાન સંપૂર્ણ થાય છે. 3 દિવસ પછી હું આત્મા છું, હું જ્યોતિબિંદુ સ્વરૂપ છું, હું શાંત સ્વરૂપ છું, હું શક્તિ સ્વરૂપ છું, હું પ્રેમ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું અને આ સૃષ્ટિ પર હું આત્મા મારો રોલ બજાવવા આવી છું, હું શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ પાર્ટ બજાવવા આવી છું, આ સૃષ્ટિ પર હું મહેમાન છું, આવી છું અને મારો જયારે પાર્ટ પતી જશે ત્યારે ફરી પાછી હું મારા શાંતિધામમાં પહોંચી જઈશ. એટલે મારી જર્ની છે ઉપરથી નીચે, નીચેથી ઉપર, રાઈટ? આપણે એક્સરસાઇઝ કરીએ તો કે ને, હાથ ઉપર કરો, નીચે કરો, ઉપર કરો, નીચે કરો, તો એને બોડીની એક્સરસાઇઝ કહેવાય. અને મનથી આ દુનિયાથી પાર, સૂક્ષ્મ વતનમાંથી પાર, પોતાની જાતને પોતાની આત્માની દુનિયામાં લઈ જવું, એટલે ઉપર જવું, પાછું નીચે આવવું, ઉપર જવું પછી પાછું નીચે આવવું, આને કહેવાય બુદ્ધિ, મન અને બુદ્ધિથી આત્માની ડ્રિલ. ડ્રિલ એટલે એક્સરસાઇઝ. એટલે હવે આપણે કેવી રીતે એક્સરસાઇઝ કરવાની, તમારી આંખો ખુલ્લી રાખો અને સામે જે પૃથ્વીનો ગોળો દેખાય છે ને એના પર બેસો, જાણે કે તમને તમે ત્યાં જ બેઠા છો, અને પોતાની જાતને ત્યાં જુઓ અને ધીમે ધીમે પોતાની આત્માની શક્તિને જુઓ. મારી આત્માની શક્તિ મારા આખા શરીરમાં પ્રવાહિત થઈ રહી છે અને મારું અંદરનું પ્રકાશનું શરીર મને દેખાય છે. મારા આખા અસ્તિત્વમાંથી આ સૃષ્ટિને સફેદ પ્રકાશ પહોંચી રહ્યો છે. હવે હું ધીરે ધીરે આ પ્રકાશના શરીરને સમેટીને ઉપરની તરફ પંખીની જેમ ઉપર લઈ જઈ રહી છું. મારા શરીરમાંથી નીકળેલી તારા જેવી શક્તિ હવે લાલ પ્રકાશના લોકમાં આવી ગઈ છે. એ આત્માનું ઘર છે, મારું ઘર છે અને હું આત્મા મારા સત્ય સ્વરૂપમાં શાંતિના સ્વરૂપમાં અહીં સ્થિત છું. ઓમ શાંતિ. તો ધ્યાનમાં આપણે બુદ્ધિને સભાનપણે સમર્થ બનાવવાની જરૂર છે. આપણે પોતાની સભાનતાથી આપણી બુદ્ધિને તીવ્ર બનાવવાની, કારણ કે બુદ્ધિને છે ને, બુદ્ધિ ફક્ત બુદ્ધિને ઓડિયો નથી સમજાતું. તમે સાંભળો ને એના કરતા તમે જે જુઓ છો ને તમને તરત યાદ રહી જાય છે. કેમ? કારણ કે આપણે નાના હતા ને ત્યારે આપણને પહેલો એમ કે ક કમળ નો ક, તો જયારે ક જે આપણે શીખ્યા ને ત્યારે આપણે કમળને જોઈને ક ને શીખ્યા. એટલે આપણે જેવું કમળને જોઈએ ને એટલે આપણને ક કને યાદ કરવું આપણી પાસે ઇઝી થઈ જાય, કારણ કે ક ઇઝ ઇક્વલ ટુ કમળ. એટલે આપણી બુદ્ધિએ કમળને જોઈને, કમળ જોઈને ક શીખ્યું છે. એવી જ રીતે બુદ્ધિને આપણે જે દેખાડીએ ને એ મહેસૂસ કરે છે અને મહેસૂસ કરીને એ પોતાના અધચેતન અને
કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને સુપ્રા કોન્શિયસ માઇન્ડ સુધી બુદ્ધિને આપણે ડીપમાં લઈ જઈ શકીએ છીએ. એટલે એ અનુભવ કરવા માટે આપણે બુદ્ધિને સમર્થ બનાવવી પડે છે. તો મેડિટેશનમાં અમે એ જ શીખીએ છીએ, આપણે એ જ શીખીએ છીએ કે આપણે કોન્શિયસલી આપણી બુદ્ધિને કેવી રીતે તીવ્ર બનાવીએ. મેડિટેશન એટલે પહેલા વ્યર્થ વિચારોથી પોતાને મુક્ત કરો, પછી પોતાની સાથે વાતો કરો, પછી વાર્તાલાપ ખતમ કરો અને પછી ગુણવત્તાયુક્ત બની જાઓ. ગુણવત્તાયુક્ત બની જાઓ એટલે સ્વરૂપ બની જાઓ. પહેલા હું આત્મા છું, પછી હું કેવી છું, તો હું સુંદર છું. હું કેવી છું, તો હું લાઈટ છું. અને પછી પોતાની જાતની સાથે વાત કરીને એની અંદર સમાઈ જવાનું અને સમાઈને પછી આપણે એના સ્વરૂપ બની જવાનું. ઓકે, ઓમ શાંતિ. આજે અહીંયા સત્ર આપણું પૂરું થાય છે. All right.